நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய் பிரவச்சனுசார பேலி காதா நீ திராணு பகவான் ஜானமா சுவ்ரவ்ஜி ஜனானா சே எமா திரவி கோனே கையே குண கோனே கையே அனு பரியாய் கோனே கையே ज्ञानी विशेषता जानवा माटे स्वमा लक्षी तेनु ज्ञान करवामा आवे छे। एक फिरित आए द्रव्य दृष्टि थी प्रसन्न की दृष्टि में लिखो तो नंदन द्रव्य दृष्टि थी सम्यक दृष्टि थान हमारी चंद भाई आएगा કે આ દ્રવ દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ એટલે જૈનમાં એને હજી દ્રવ કોને કેવું ગુણ કે તેઓને પર્યાય એની ખબર મળે એ કે આ દ્રવ દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ આ પૈસા બહુ આવે છે કરોડોપતિઓ એ દ્રવ દ્રષ્ટિ સમય દ્રષ્ટિ દરિયો કીધું ભાઈ એ આ દ્રવનું શું કામ છે પૈસા ભાઈ દ્રવ તો આ આત્મા એને અહીં કહ્યું કેને દ્રવ કહીએ કે વિસ્તાર સામાન્ય સમુદાયનો પિંડથી એને દ્રવ કહીએ હવે આ ભાષા એટલે જે આ દ્રવ વસ્તુ છે આત્મા એમાં જ્ઞાન દર્શન અનંત ગુણો એ આમ વિસ્તાર છે આમ વિસ્તાર સામાન્ય સમુદાય એને દ્રવ કહીએ આત્મામાં ત્રિછા આમ અનંત ગુણો જે છે આમ અનંત છે પણ આમ આમ છે પર્યાય એમ નથી પર્યાય છે એક પછી એક આમ ક્રમ કાળક્રમે થાય છે પર્યાય ક્રમે છે અને ગુણ અક્રમે છે એટલે દ્રવ કોને કહીએ આત્મદ્રવ પણ કોને કહીએ વિસ્તાર સામાન જે અનંત જ્ઞાન દર્શન ગુણો જે છે તે આમ વિસ્તાર આમ વિસ્તાર ત્રિછા સામાન છે એ ત્રણેય અનંત ગુણનું સામાન એક રૂપ તેને દ્રવ કહીએ અને દ્રવ કોને કહીએ બીજી અપેક્ષા એ કે જે આ દ્રવ છે એની ત્રણેય કાળની પર્યાય એવું છે આયત ગુણ છે અક્રમે એક સાથે છે આમ સ્વભાવી પર્યાય ક્રમભાવી છે એ ક્રમભાવી અનંત ગુણની પર્યાયો એક સમય અનંતી એવા ત્રણેય કાળની પર્યાયનો સમુદાય તે અદ્રવ છે એ બે એક જ વાત છે અનંત ગુણનો ત્રીછો વિશ્વાસ સામાન સમુદાય તે દ્રવ કે ત્રિકાળી અનાદિ પર્યાય અનંત પર્યાય એવું છે તેનો સમુદાય દ્રવ બધી એક જ વસ્તુ છે સમજાય છે કાંઈ અમુલ કે આ બિલ નો સામાય કરું ફુવા કરું પડી ફુવા કરું મરી ગયો કરી કરી અનંતવાર તત્વની ખબર ન મળે દ્રવ કોને કહેવા ગુણ કોને કહેવા પર્યાય કોને કહેવા તો આ દ્રવ્યની વ્યાખ્યા આપણે આવી ગઈ હવે ગુણની વ્યાખ્યા થાય દ્રવ એને કહીએ પરમાણુ હો કે છ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય કે આત્મા હો કે ધર્માસ્ત્રમાં સાકાર કાળ ભગવાને છ દ્રવ્ય જોયા છે જાતિ સંખ્યા એ અનંત છે પણ તે અનંત દ્રવ્યનું દ્રવ્ય કેમ કહેવું એને કે એમાં અનંત ગુણો વિચાર વિસ્તાર આમ સમાન અક્રમે એક સાથે રહેલા છે, તેથી તેનો સમુદાય તેને દ્રવ્ય વસ્તુ કહીએ. અને આયત પર્યાય આમ ત્રણ કાળની છે, એ ત્રણે કાળની પર્યાયને એક સમયમાં અનંતી પર્યાય અનંતગુણની છે, એવી અનાદિ અનંત જે અનંત પર્યાય છે અવસ્થા હાલત એનો પિંડ તે દ્રવ છે. સમજાવવાનું કઈ આવી વાત છે. જ્ઞેય અધિકાર છે, ખરેખર તો આ સંકેતનો અધિકાર છે. સંગત દ્રષ્ટિ ધર્મની પહેલી શ્રેણી વાળો, શ્રાવકનો પાંચમો ગુણ સ્થાન હોય તો બહુ જુદી ચીજ છે. એ કઈ વાળાના શ્રાવક એ શ્રાવક છે ને કઈ અંતરમાં શ્રાવક થવા પહેલા સમ્યક દર્શન થાય, એ સમ્યક દર્શનમાં આ આત્મદ્રવ કેવો છે તેનું એને જ્ઞાન ત્યાં થાય છે. કે અનંતા જે એમ વિસ્તાર સોનામાં જેમ પીવાશ ને ચીકાશ ને વજન ને એક સાથે છે નામ, એમાં આત્માની અંદરમાં એને આત્માને દ્રવ કેમ કહેવું કે એમાં અનંત જ્ઞાનાદિ ગુણો અનંત 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 છે, પણ બધું વર્તમાન આમ ત્રિછા વિસ્તાર આમ વિસ્તાર છે. કાળ કર્મે વિસ્તાર એ તો પર્યાય છે, આ તો આ વિસ્તાર અનંત ગુણનો પિંડ જે સમુદાય તેને દ્રવ કહીએ, અથવા ત્રણેય કાળની અનાદિ અનંત પર્યાયનો પિંડ તેને દ્રવ્ય, તો એકની એક વાત છે. ગુણથી દ્રવ કીધો, પર્યાય છે દ્રવ કીધો. ત્યાં સુધી તો આવી ગયું છે. વિસ્તાર સામાન સમુદાયાત્મક, વિસ્તાર સામાન સમુદાય સ્વરૂપ, આયત સામાન સમુદાય સ્વરૂપ, દ્રવથી રચાયેલો હોવાથી આવા ગુણ ને આવા પર્યાયથી રચાયેલો હોવાથી રચ્યો હોય છે. અનાદિથી ભગવાને જોયો છે દરેક પરમાણુ ને આત્મા પોતાના અનંત ગુણોનો આમ વિસ્તાર અને પર્યાયનો આમ કર્મ એનાથી રચાયેલો એટલે હોવાવાળો એના એને દ્રવ કહેવામાં આવે છે. એ દ્રવ સ્વરૂપ છે. ભાષા તો શું થાય, રચાયેલો એટલે એ રીતે છે. દરેક દ્રવ વસ્તુ ભગવાને બીઠી, એનમાં કોઈ એ દ્રવ્યનો કોઈ કરતા નથી, ઈશ્વર કોઈ કરતા છે એમ નથી. એ દ્રવ પોતે જ અનંત ગુણના સામાન સમુદાય વિસ્તારનું પિંડ અને આયત સામાન સમુદાયનો પિંડ એને દ્રવ એટલે વસ્તુ કહેવામાં આવે છે. ભાષા તો હાદી છે પ્રભુ, શું થાય બાપુ. અત્યારે તે તત્વની વાત સમજાવીને આ બધી વાતો બહારની થોતે થોતા હાલે ધર્મ થઈ જાય માને. અરે રે, જિંદગી ચાલી જાય છે ભાઈ. આજે ભાઈ કાગળ હતો બોલુભાઈનો, હજી સાજ નથી આવી. છ સાત દિવસે ડાક્ટર કહેતા હતા કે સાત દિવસે આવશે સંજ્ઞા, આવી નથી હજી. હવે છ હાથ બી આવે તો રામુભાઈ અહી બેસતા ને. અસાજ થઈ ગયા, હેમરેજ થઈ ગયો. આ દશા જડની, જે સમય જે પર્યાય થવાની એ થવાની, તે એ બધી પર્યાયનો પિંડ તે પરમાણુ છે. પરમાણુ છે, હજી આ કઈ એક ચીજ નથી, આ તો અનંતા પરમાણુનો અડોળ છે, અપિંડ. એનું કટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે છેલ્લી ચીજ, એને પરમાત્મા જીનેશ્વર દેવ પરમાણુ કહે. પરમાણુ એ પરમાણુ પણ વિસ્તાર સામાન સમુદાય અનંત ગુણનો પિંડ છે, અને અનંતી આયત લંબાઈથી થયેલી આમ ક્રમે થયેલી ફરી એનું પિંડ તે પરમાણુ છે. હે, બંને મળીને એક છે, એક જ વસ્તુ. બે વિસ્તાર સામાનનો એક દેવ છે, આયતનો શું એમ નહીં. એ દ્રવ્યની સ્થિતિ આ છે, એને વિસ્તાર સામાન સમુદાયથી જાણો કે આય સમુદાયથી દ્રવ્ય આ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે પૈસો નહીં. હે, એ દ્રવ્ય આ પૈસો તો અનંત પરમાણુનો પિંડ છે, એ એક દ્રવ્ય નથી. પૈસો, આ નોટ, રૂપિયો, સોનું, પાઈ, એ તો અનંત પરમાણુનું દળ છે. એમાં એનો એક પરમાણુ જે છે અનંતમાં ભાગમાં, એક એક પરમાણુ અનંત સામાન ગુણના વિસ્તારથી ભરેલું તત્વ છે, અને પર્યાય અનાદિ અનંત છે, એનો પિંડ તે પરમાણુ છે. આવી વાત છે. એ દ્રવ્યની વ્યાખ્યા તો આવી ગઈ, હવે ગુણની વ્યાખ્યા. વળી દ્રવ્યો એટલે જે દ્રવ્ય છે જગતમાં ભગવાને છ જાતિ અને સંખ્યા અનંત પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા અનંત દ્રવ્ય જોયા, એમાં દ્રવ્યો એક જ એમનો આશ્રય છે. ગુણ છે અનંત, પણ આશ્રય એનો એક છે. નીચે છે અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. ભગવાન આત્મા એમાં અનંત ગુણ, જ્ઞાન, દર્શન એવા અનંત 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 ગુણ છે, જે અનંતની સંખ્યાનો પાર ન મળે એવા અનંત ગુણો એક દ્રવ્યને આશ્રે છે. પેલી દ્રવ્યની વ્યાખ્યા કરી છે, હવે ગુણની વ્યાખ્યા છે કે ગુણ કોને કહેવા, કે જે એક દ્રવ્ય છે ભગવાન આત્મા, એને આશ્રે અનંત અનંત ગર્યા છે ગુણો, તેને ગુણ કહેવા. એમ પરમાણુ એક છે, એક રજગણ પોઈન્ટ, એમાં પણ અનંતા વર્ણ ગંધર્વ સ્પર્શ આદિ અનંત ગુણ છે, તેનો આશ્રય એક પરમાણુ દ્રવ્ય છે. આ તો હજી તો દ્રવ્ય ગુણ પર્યાય એકડાના મીંડાની વાતો છે. એને દ્રવ્ય કોને કેવું, ગુણ કોને કેવું, પર્યાય કોને કેવી ખબર, નમળે ધર્મ થઈ જાય એને. આ પ્રભુ કે છે, બાપુ તું મૂંડ થઈને અનાદિથી દ્રવ્ય કોને કેવું, ગુણ કોને કેવું, પર્યાય કોને કેવી એને તને ખબર નથી, અને તેથી વર્તમાન એક સમયની પર્યાય આ ભલે સજાતી વિજાતિને ભેગી નાખી છે, બે પરમાણુ થઈને ભેગા થઈને ભેગા થતા નથી, પણ છે એ સંયોગ, એને દ્રવ્ય પર્યાય કહીએ. આત્મા અને મનુષ્ય ગતિ અંદર બેને અસમાન જાતિ, તેને અસમાન જાતિને દ્રવ્ય પર્યાય કહીએ. એ વિભાવિક દ્રવ્ય પર્યાય. વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય બે નામ શાસ્ત્રમાં છે. વ્યંજન પર્યાય એટલે દ્રવ્ય પર્યાય, અર્થ પર્યાય એટલે દ્રવ્ય પર્યાય સિવાય ના અનંતા ગુણની પર્યાય એટલે અર્થ પર્યાય. આવું છે. દ્રવ્યો એક જેમનો આશય છે, એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ, વિસ્તાર વિશેષ સ્વરૂપ, ઓહો ગુણો આમ વિસ્તાર છે ને, પેલા આવી ગયું છે ને આત્મામાં એવા વિસ્તાર વિશેષો, દ્રવ્ય છે સામાન છે પણ આ વિસ્તાર વિશેષો સ્વરૂપ ગુણોથી રચાયેલા, એવા ગુણોથી થયેલા. આ ઓલામાં એમ કીધું તું, દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય છે. અહીંયા ગુણોથી રચાયેલા, ગુણોથી બનેલા હોવાથી ગુણ સ્વરૂપ છે. સમજાય છે? કાંઈ કઈ નથી આવ્યું. પૂનમ સંજયને રોકાણ જીવરાજજી ભાઈ રોકાણ આવે તો ભાઈ આવે છે. શું કહ્યું? દ્રવ્યની વ્યાખ્યા થઈ ગઈ કાલ, હવે આ તો ગુણની વ્યાખ્યા જ આવે છે. ગુણ એટલે દરેક વસ્તુમાં વિસ્તાર, એક સમયમાં અક્રમે સાથે રહેલા ભાવો, તેને ગુણ કહેવામાં આવે છે. તે ગુણ તે અનંત હોવા છતાં તે અનંત ગુણનો આશ્રય દ્રવ્ય છે. ભગવાન આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એવા અનંત અનંત ગુણો છે. વિસ્તાર કીધું ને, વિસ્તાર વિશેષ છે. પરમાણુ એ સમાન છે અને આ એના વિશેષો છે. એ વિસ્તાર વિશેષો, સ્વરૂપ ગુણોથી એટલી શક્તિઓનો સત્વથી હોય છે, તેથી તેને ગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ જ્ઞેય અધિકાર, સંકિતનો અધિકાર છે. જેવું દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ છે તેવું પ્રતીત કરે, ઓળખીને તેને સમ્યક દર્શનનો વિષય છે. હજી તો પેલું ચોથા ગુણ સ્થાન, પાંચમું અને છઠ્ઠું બાપુ, એ તો કોઈ અલૌકિક વાત છે. ગુણની વ્યાખ્યા આવી, દ્રવ્યની આવી ગઈ. આ ગુણની વ્યાખ્યા ગોળી પર્યાયો કે જેવો આયત વિશેષો સ્વરૂપ છે, ઓના વિસ્તાર વિશેષ સ્વરૂપ હતા. પર્યાયો વિષયો વિશેષો સ્વરૂપ છે, આયત વિશેષ. દ્રવ્ય આત્મામાં કે પરમાણુમાં એક પછી એક પછી એક પછી એક પછી એક સમયમાં અનંતી પર્યાય, બીજે અનંતી, ત્રીજે અનંતી, એમ એક પછી એક અનંતી અનંતી, અનાદિ અનંત પર્યાય આયત કહેવાય. લંબાય આમ આમ, ગુણો લંબામાં નથી, ગુણો આમ છે, વિસ્તારમાં છે. જેવો આયત વિશેષો સ્વરૂપ લંબાઈમાં કાળક્રમે થતી દશાઓમાં વિશેષ, એવો જેમના લક્ષણ કહેવામાં આવ્યા, એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી, દ્રવ્યથી પણ તે પર્યાય ઉપજે છે અને ગુણથી પણ તે ઉપજે છે, તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે. પર્યાયના પ્રકાર બે કીધા, સમજાણું? પર્યાય દ્રવ્યને ગુણને આશ્રય થતી હોવાથી એ અનંતી પર્યાયો જે છે, અવસ્થાઓ, એનો સમુદાય તે ગુણ છે. એ ગુણનો સમુદાય તો દ્રવ્ય છે, એમ કે અહીં તો દ્રવ્ય લેવું છે. દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી એમ કરીને એમ સિદ્ધ કર્યું કે દરેક પરમાણુ ને દરેક આત્મા એની વર્તમાન પર્યાય ને ટીકાળી પર્યાય, એને રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, એ દ્રવ પોતે એને રચે છે, એ પર્યાય ને બીજું દ્રવ્ય રચે છે એમ નહી. હા હા હાથ હાલે છે જો આમ ભાષા નીકળે છે, એ એની પર્યાય છે જળની, એ જળની પર્યાય છે, એનો આખો સમુદાય તે પર્યાય નો તે ગુણ છે, દ્રવ્ય છે, પણ તે પર્યાય બીજા દ્રવ્ય ઉપજાવે છે, આત્મા આત્મા શરીરને હલાવે છે એમ ત્રણ કાળમાં નથી. કારણ કે પર્યાય એ દ્રવ્યની પર્યાય છે અને એ દ્રવ્ય પર્યાયને પામે છે, એ ત્રણ આવી જ વાત. વસ્તુ છે એ વર્તમાન અવસ્થાને પામે છે, પહોંચે છે. હા હા, સમજાય છે? કાંઈ પમાય છે, પ્રાપ્ત થાય છે, પહોંચાય છે અને પામે છે. હા હા, અને પ્રાપ્ત થાય છે. હા હા હા, શરીરમાં હાલે, ભાષામાં હાલે, આ હોઠ હાલે, એ પર્યાય છે પરમાણુની, આ જળની, એ પર્યાય એના દ્રવ્યથી રચાયેલી છે, કા એના ગુણથી રચાયેલી છે, એના દ્રવ્યને ગુણ છે એનાથી રચાયેલી છે, બીજા દ્રવ્યને ગુણ બીજા પરમાણુથી આત્માની રચાય છે, કે આત્માથી આ ભાષા પર્યાય રચાય છે, કે હાથ હલાય છે એમ નહીં. હા હા, હું ક્યાં નવરા ધંધા એની નવરાને મળે વાણિયાને, એમાં માથે કે જય નારાયણ કરીને જિંદગી ગાળી અનંતકાળથી. આ હા, પણ પરમાત્મા જિનેશ્વર દેવ એ આવી ગયો છે, મૂળક શબ્દ બ્રહ્મ મૂળક, સમ્યક જ્ઞાનમાં ભગવાનનું શબ્દ બ્રહ્મજી વાણી તે મૂળ છે, એ વાણી સિવાય બીજાની વાણી, અજ્ઞાનીની વાણી એ નિમિત્ત પણ હોય છે કે નહીં એમ કે છે. જિનેશ્વર દેવની વાણી, પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ દેવ એની વાણીને સમ્યક દર્શનને જ્ઞાનમાં મૂળ કહ્યું છે, એ નિમિત્ત છે. બીજાની વાણી તે અજ્ઞાની એવું જોયું નથી આત્માને, પણ એની વાણી નિમિત્ત થઈ શકે નહીં. હા હા, તો એને પેલું સર્વજ્ઞની વાણી કેવી છે અને ક્યાં છે એનો નિર્ણય કરવો પડશે. પેલું સર્વજ્ઞ કોણ છે, ક્યાં છે અને કેમાં છે, અને તેની વાણી શેમાં કેમાં છે એ નિર્ણય કરવો પડશે. હા હા હા, જેની વાત બહુ બાપુ. હા હા, એ સર્વજ્ઞ ને સર્વજ્ઞની વાણી એ સંપ્રદાયમાં છે જ નહીં. સ્થાનકવાસી સંપ્રદાય કે શ્વેતાંબર સંપ્રદાય, એમાં સર્વજ્ઞ એમાંય નથી અને સર્વજ્ઞની વાણી એમાંય નથી. કલ્પીને બધું કર્યું છે, એ કલ્પીને માને છે, કીધું ને કેવળ જાણે માને છે, પણ એક સમય મેં જાણે અને બીજા સમય દેખ એમ માને છે. અનંત ગુણની પર્યાય એક હરે બધે છે માનતો નથી, બધો ફેર છે, પણ એ કોણ વિચારે છે ને કે જેમાં પડ્યા જય નારાયણ ચિમનભાઈ. એનો શેઠ મોટો 50 કરોડ રૂપિયા એમાં હતા નોકર મુંબઈ મુંબઈ હે એમાં હતા, એ રામદાસ નામ શું છે એની કંપની હે, કેલાચંદજી દેવચંદ આવ્યા હતા દર્શન કરાયા હતા મારા મુંબઈ, 50 કરોડ રૂપિયા ધૂળ મોટી. હા હા હે, ઘણી મોટી દુકાનો છે. કોની દુકાન બાપા? એ તો જળની દશા, એ પરમાણુઓ જે છે તે તેની પર્યાયને પ્રાપ્ત કરે છે. હા હા હા, અને તે પર્યાય દ્રવ્યને ગુણથી રચાયેલી છે, એનું દ્રવ્યને એનો ગુણ એનાથી પર્યાય રચાયેલી છે. અરે આ તે કેમ બેહે, કોઈ બી સાંભળ્યું ન મળે. આ પગ જે હાલે છે એ પર્યાય પગના પરમાણુની છે. આત્મા એ પગ હલાવ્યો છે એમ ત્રણકારણા છે નહીં. આવી વાત ક્યાંય સાંભળે નહીં. આ પગ હાલે ને તે પગની પર્યાયમાં ગતિ કરે છે અવસ્થા. એ અવસ્થા ને તે દ્રવગુણથી ઉત્પન્ન થયેલી અવસ્થા છે. તેના રજકણોથી ઉત્પન્ન થયેલી, એના ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય. આત્માથી નહીં. આત્મા પગને હલાવી શકે ને? હા હા, રે કેમ બે હે. ત્યારે તો ખબર પડે પગડ્યા થાય તો હલાવી શકે નહીં. આ જુગન બિચારા લાભુભાઈ કેટલો માણસ, 35 વર્ષથી તો બ્રહ્મચર અમારી પાસે લીધું. 33 વર્ષની ઉંમરે એક દીકરો અને એક દીકરી. 33 વર્ષની ઉંમરે રાજકોટ 2000માં અમારી પાસે જામજીમનો બ્રહ્મચર. એનો બાપ વિરોધમાં શ્વેતાંબર, અને વિરોધમાં જતા એની 33 વર્ષની ઉંમરે. 35 વર્ષ થયા, 68 વર્ષની ઉંમર અત્યારે હેમરેજમાં, વડોદરામાં. અહીં હતા ત્યારે બહુ ઘૂંટણ ને મનન ને આ વાત રસ. હા, દેહની દશા જે પર્યાય જે કાળે જળની થવાની, તે પરમાણુ ને ગુણથી તેની પર્યાય થઈ છે. હા 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 હા, પરમાણુ દ્રવ છે એવા અનંતા પરમાણુ છે. હા હા, પૈસો આવલન મકાન બધા અનંત અનંત પરમાણુ માં જળ છે. એક એક પરમાણુ તેની વર્તમાન દશાને, તેનું દ્રવ્યને ગુણથી પર્યાય થાય છે. હા 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 હા, એ ઘડિયોમાં મકાન બનાવે છે કે ના, અહી કપડું સીવે છે કે ના, કુંભાર ઘડો કરે છે કે ના, ત્યારે કે ઘડાની પર્યાય થઈ કેમ, કે એના પરમાણુના અને પરમાણુના જે ગુણો છે તેનાથી ઘડાની પર્યાય રચાયેલી છે, કુંભારથી નહીં. અરે આવી વાત વિતરાગને કોણ સાંભળે. આવી વાત છે. શું કીધું, દ્રવ્યો એક જેમનું આધાર છે એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ ગુણોથી રચાયેલા અવગુણાત્મક છે, અને પર્યાયો કે જેઓ આયત વિશેષ સ્વરૂપ છે તેઓ જેમના લક્ષણ કહેવામાં આવ્યા છે એવા તે પર્યાયો દ્રવ્યોથી અને તેમજ ગુણોથી રચાયેલ હોવાથી. હા 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 હા, વાત વિતરાગનું તત્વ સમજવું બાપુ. વિતરાગ સર્વજ્ઞ દેવ જનેશ્વર દેવ, જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન. એમને કહેના દ્રવ્યો તત્વો સમજવામાં ઘણી ધીરજ જોઈએ ભાઈ. અને એને જે રીતે છે એ રીતે નહીં સમજે તો મિથ્યા દ્રષ્ટિ છે. અહીં કે છે કે પર્યાય જેટલી પરમાણુમાં અને આત્મામાં થાય તે પર્યાયની રચના તે દ્રવ્યને ગુણથી થઈ છે. એ પર્યાયની રચના બીજું તત્વ કરે એમ જો માને તો તે પર્યાયની સ્વતંત્રતાની એને ખબર નથી. એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુણભાઈ, આ ગુણની વ્યાખ્યા આવી ગુણમાંથી પર્યાય. હા હા, હું ક્યાંથી કહેજું કે ભગવાને બાપા અનંત અનાદિ, અનંત તીર્થંકરો અનાદિથી કહેતા આવ્યા છે. પણ તને વાળામાં બંધાઈ ગયો અને માથે કહે છે હા હા કરીને જિંદગી ગાળી તત્વથી વિરુદ્ધ. પેલા એમ આવ્યું હતું કે દ્રવ ગુણ પર્યાયને પહોંચે પ્રાપ્ત કરે એમ આવ્યું હતું ને, આ એમ આવ્યું કે પર્યાયને દ્રવ્યને ગુણ રચે છે. સમજાય છે કઈ? એ રોટલી જે થાય છે એ રોટલીની પર્યાય જે છે એ પરમાણુ ને પરમાણુના ગુણોથી રચાયેલી છે. સ્ત્રી કે મેં રોટલી કરી એ વાતમાં મિથ્યા સ્વભાવ છે, અથવા એ શું કહેવાય વેરણું, વેરણાથી રોટલી થઈ એ પણ મિથ્યા દ્રષ્ટિ માને છે. કેમ કે વેરણાની પર્યાય ને એના દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી, અને રોટલીની પર્યાય તેના પરમાણુના દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી. એ કોઈ શું કીધું વેરણું, વેરણાના દ્રવ્યગુણ પર્યાયથી દ્રવ્યગુણ પર્યાયથી દ્રવ્યગુણથી રોટલીની પર્યાય થઈ નથી. આવું બધું જજમાં આવ્યું તું ક્યાં, તમારે બધા ગપ્પા મારતા ત્યાં જજમાં. બધાને એમ હતું, આ તો ત્રણે લોકનો નાથ સર્વજ્ઞ પરમેશ્વર પ્રભુ તું સર્વજ્ઞ છો એમ આવ્યો કહેવાનો નહીં, સૌનાની સૌદર્શી. કોઈની પર્યાયને કરે એ તું નહીં, તું તો સર્વને વિશ્વને જાણવા દેખનારો સ્વભાવ વાળો. તે જાણવા દેખવાની પર્યાય ને તારું દ્રવ્યને ગુણથી તે રચાય છે. એ જાણવા દેખવાની પર્યાય જ્ઞેય જણાય માટે એનાથી આ થાય છે. આ પુસ્તક જ્ઞાનમાં જણાય છે માટે આનાથી આ જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. તેમાં વાણીથી અંદર જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. વાણીની પર્યાયને પરમાણુ જે છે જળ એના દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી છે, અને જે જ્ઞાનની પર્યાય છે એ એનો દ્રવ્ય એટલે આત્માને એનો ગુણ એટલે જ્ઞાન ગુણ એનાથી રચાયેલી પર્યાય છે. અરે આવે ક્યારે સાંભળે ને. અને સમજ્યા વિના જ્ઞાના વિનાની પ્રતીતિ બધી મિથ્યા ભ્રમ છે અજ્ઞાન. શું કીધું એ પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાયો અવસ્થાઓ હાલત છ દ્રવ્યની કે જેવો આયત વિશેષો સ્વરૂપ છે કે જે કાળક્રમે આમ લંબાઈથી થતી દશાઓ વિશેષ છે તેઓ જેમના લક્ષણ કહેવામાં આવ્યા કોના દ્રવ્યના ગુણના એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી. જેમના લક્ષણ ઉપર કહેવામાં આવ્યા કોના દ્રવ્યને ગુણના, દ્રવ્યને કહીએ કે વિસ્તાર સામાન ગુણો લંબાઈમાં એનો પિંડ તેને દ્રવ્ય કહીએ. અને ગુણ એને કહીએ કે તેમાં અનંતા ગુણો વિસ્તારથી રહેલા એક દ્રવ્યને આધારે તેને ગુણ કહીએ. એવું જે દ્રવ્ય ગુણનું સ્વરૂપ એને કીધું છે એનાથી ઉત્પન્ન થયેલી પર્યાય છે. આ લખવાની પર્યાય અજ્ઞાની એમ માને કે હું કર્મને હલાવું છું અને અક્ષર લખું છું. પ્રભુ કહે છે કે તને વસ્તુની ખબર નથી. એ કલમનું હલવું જે અવસ્થા છે એ કલમના પરમાણુના દ્રવ્યને ગુણ જે કયા ઉપર હે દ્રવ્ય ગુણનું લક્ષણ એનાથી ઉત્પન્ન થયેલી એ કલમ હલે એ પર્યાય એનાથી છે. હાથથી હલે છે કલમ એ પણ નહીં. હે બિલકુલ અસર અડતું નથી ને. હા કલમ અક્ષર ને અડતી નથી, અક્ષર કાગળ ને અડતો નથી પ્રભુ. કાગળ નો એક રજકણ બીજા રજકણ નડતો નથી પ્રભુ. શું છે આમો છે બાપા, દુનિયાથી જુદી જાત છે પ્રભુ ની બાપા. અને આમ નામ અભિમાન ના અભિમાન માં મરી જાય. મેં કર્યું, આનું મેં કર્યું, દુકાનની વ્યવસ્થા મેં કરી, નોકરો સારા રાખ્યા, લક્ષ્મીનાથ મેં દાન આપ્યા, પૈસા ખર્ચ્યા 5-10 લાખ 20 લાખ. કોણ આપે બાપા? ભાઈ, એ પૈસાની પર્યાય જે છે એ એના દ્રવ્યને ગુણથી રચાયેલી છે. બીજો કહે કે પર્યાય પૈસાની પર્યાય બીજાને દઉં છું, એ મિથ્યા શ્રદ્ધા અને અજ્ઞાન શ્રદ્ધા છે. આવું છે. કોણ કમાય ધૂળ? વકીલાતમાં કમાતા હતા ને તેની મોટી, એ 5 કલાક જતા 10 રૂપિયા લેતા, 35 વર્ષ પહેલા કોર્ટમાં એ પૈસા એ લેતા છે. પૈસાની પર્યાય છે એ પૈસાના પરમાણુ ને ગુણથી રચાયેલી છે. એના દ્રવ્યગુણના લક્ષણો માથે કયા એમ કીધું ને, જેમના લક્ષણ ઉપર કહેવામાં આવ્યા. બાપુ, આ કઈ વિતરાગના, આ કઈ કથા નથી, આ કઈ વાર્તા નથી ધ્રુવો. આ તો ત્રણ લોકના નાથના તત્વની દ્રષ્ટિનો વિષય છે. જેને 4 જ્ઞાન ને ચૂદપુરના ધરનાર પણ ગંધરો સાંભળે છે. આ એ વાત કેવી છે બાપા? જેમાં ઇન્દ્રુ આવીને 100 ઇન્દ્રુ આવીને આ સભામાં વાઘ ને સિંહ ને નાગ ને દેવેન્દ્ર ને અસુરેન્દ્ર ને વિમાનના ઇન્દ્રુ ને આ સાંભળે ભગવાનની વાણી, બાપુ વાણી કેવી હોય? તો એમ પ્રભુ તો એમ કે છે કે જે વાણીની પર્યાય થઈ છે એ પરમાણુના દ્રવ્યગુણથી થઈ છે. એ વાણીની પર્યાય મારાથી થઈ નથી. દીવધ્વની નિમિત્તિ કથન છે. દીવધ્વનિ જે અવાજ નીકળા, પ્રવચન સાધ્યો, પ્રવચન આના પ્રવચન પ્રવિશેષ દિવ્ય વચનો છે. પણ એ અક્ષરની આ પર્યાયો તેના ઉપર કયા એવા દ્રવ્યગુણને જે અમે સિદ્ધ કર્યા છે તે દ્રવ્યગુણથી ત્યાં પર્યાય રચાયેલી છે. બીજો પુસ્તક રખનારો, બનાવનારો, રચનારો કે મેં આ પુસ્તક બનાવ્યું, આ એ ભ્રમણા અને અજ્ઞાન અને મિથ્યા છે. એને દ્રવ્યગુણને પર્યાય કોની છે અને કોનાથી થઈ એની એને ખબર નથી. સકર્ણા કીધું છે ને, હે સકર્ણા, શ્રદ્ધાહીનને વાંધીશ નહીં, જેને હજી વસ્તુની શ્રદ્ધાની ખબર ન મળે. એ સાધુ નામ ધરાવે નગ્ન મુનિ દિગંબર, વસ્ત્ર સહિત વાળા તો સાધુ છે જ નહીં. પણ વસ્ત્ર વિનાના જે દિગંબર સાધુ પણ જે પરની અવસ્થાને કરી શકીએ, દયાદાનના પરિણામની અવસ્થા મારું સ્વરૂપ છે, એ બધું મિથ્યા દ્રષ્ટિ છે. આવું છે. પર્યાયની શું વ્યાખ્યા કરી? દ્રવ્યની શું વ્યાખ્યા કરી? કે વિસ્તાર સમાન સમુદાય અને આયત સમાન સમુદાયનું વસ્તુ ગુણ કેને કહીએ? કે અનંત ગુણ હોવા છતાં તે એક દ્રવ્યને આશરે રહે તેને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ? કે જે દ્રવ્યને ગુણના લક્ષણો વર્ણવ્યા તે દ્રવ્યને ગુણથી પરી અવસ્થા થાય તેને પર્યાય કહેવામાં આવે છે. એટલે મેં ગયા લાગે છે. બપોર નથી આવતા એમ. દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય દ્રવ્યાત્મક દ્રવ્ય સ્વરૂપ પણ છે અને ગુણ સ્વરૂપ પણ છે. હા હા, કેટલી ટીકા થોડા શબ્દોમાં તો ગજબ કેમ છે ને. આ સિદ્ધાંત કહેવાય જેના એક એક શબ્દોમાં અનંતી અનંતી ગર્ભના રસ પડ્યા છે. હા હા, કે એ નાથ તારી તદગુણ લબ્ધ એ તમારી જે મેં સ્તુતિ વખત કરીએ છીએ તો તમને ગુણ છે તો એવા ગુણો મને મળે. આ છે એ ત્યાં ગુણ શબ્દ પર્યાય છે કેવળ જ્ઞાન ને. આ કે છે કે પર્યાય તું પરદ્રવ્ય ને પરગુણ થી ઉત્પન્ન થતી નથી. એ તને જ્ઞાન ને આનંદ ની ધર્મ ની પર્યાય તે તારા દ્રવ્ય ને ગુણ થી ઉત્પન્ન થાય છે. એમ કહીને તો એમ કીધું કે પર્યાય ભલે રાગ હોય કે વિકારી હોય તે સમય પણ જે પર્યાય સમય ધર્મની છે એ પર્યાય દ્રવ્યગુણથી રચાયેલી છે, વિકારથી નહીં. આવ્યું ને માજી. શું કહ્યું ફરી નહીં. વિકાર પર્યાયમાં છે, નિર્વિકારી પર્યાય પણ છે, એક સમય બે. છતાં એ પર્યાય નિર્વિકારી જે ધર્મની સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય એ દ્રવ્યગુણથી રચાયેલી છે, રાગથી રચાયેલી નથી. રાગનો વિકલ્પ હો તેને જાણે પણ તેનાથી સમ્યક દર્શનની પર્યાય રચાતી નથી. હા હા હા, સમજાવું કઈ. હા તો જ્યાં હો ત્યાં હું મેં કર્યું ને આખા મેં કર્યા ફળા મેં કે વ્યવસ્થિત કામ બે મેં કર્યું દુકાને બેઠો એટલે. હા હા, શું આમાં કરવું આમાં બધું. એક એક પરમાણુ ને એક એક આત્મા, અનંત પરમાણુ ને અનંત આત્મા છે, તેમાંથી એક એક આત્મા દ્રવ્ય કેમ કહીએ કે તેના ગુણ અને તેની પર્યાયનું દળ છે માટે તેને દ્રવ્ય કહીએ, અને ગુણ કેમ કહીએ કે તે અનંત શક્તિઓ છે તેનો આધાર એ છે એને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ કે દ્રવ્યને ગુણ જે કીધા તેનાથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહેવામાં આવે છે. હા હા, તો અહીંયા તો સમ્યક દર્શનની ધર્મની પર્યાય કેમ થાય. હા હા હા, એ દ્રવ્ય જે વસ્તુ ભગવાનને ગુણ જે એના આધારે જે ગુણ રહેલો દ્રવ્યને આધારે એ દ્રવ્યને આધાર દ્રવ્યથી સંકેતની પર્યાય થાય. એ રાગથી ન થાય, બીજાથી ન થાય, વાણીથી ન થાય, દેવગુરુથી ન થાય, ભગવાનને મંદિરને એના દર્શન કરવાથી એ પર્યાય ન થાય એમ કે છે. સમ્યક દર્શનની પર્યાય ધર્મની પહેલી શરૂઆત એ ક્યાંથી થાય પર્યાય કે દ્રવ્યગુણ જે કીધા તેનાથી તે પર્યાય થાય. આ ગજબ વાત કરી છે ને. પણ વ્યવહાર રત્ન તો રાગ એનાથી ન થાય એમ કીધું એમ ભાઈ. હા, તો વ્યવહાર કરીએ કરીએ કરતા કરતા હે નવલચંદજી શુભ કસાય મંદ કરતા થાય. તો અહીં ના પડે છે કે પર્યાય સંકેતની છે એ દ્રવ્યને ગુણથી થાય એનાથી થાય ને બિલકુલ નહીં. પ્રયત્ન કરજો નથી એની. પ્રયત્ન કરી તો રાખ્યો રાગ્યાના દ્રવગુણને કારણથી ઉત્પન્ન થયેલો છે. વિકૃત અવસ્થા વિવાહ કે છે. પેલી ટીકામાં આવી ગયું છે પાછું રૂપ અને જ્ઞાનની ટીકામાં પેલા બે આવી ગયા. પેલા ત્યાં સરદ્રવ્ય ન લે ત્યાં રૂપ ને ગુણ લીધું, એટલી પછી સરદ્રવ્ય લીધા. પણ સરદ્રવ્યમાં રૂપ ને વરંગન જ્ઞાન એને વિભાવિક હોય છે એમ પાઠમાં ટીકામાં છે. હા હા હા, એ આવે ત્યારે વાત કરશું. અત્યારે પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાય કઈ જે છે એ કઈ અનાદિની નથી. ગુણ છે અનાદિનો, ગુણનો આશ્રય દ્રવ્ય એ અનાદિનો. પર્યાય તો નવી થાય છે. અનાદિ ભલે થાય પણ થાય છે નવી. એ પર્યાય થવામાં કારણ કોણ છે? કે વિકાર પર્યાય થવામાં પણ દ્રવ્યને ગુણ કારણ છે એમ કે સાંઈ તો. કર્મ કારણ નહી. આત્મામાં વિકારી અવસ્થા થાય તેનું કર્મ કારણ નહી. એ દ્રવ્યગુણનો આશ્રય ન લીધો છતાં એ વિકાર દ્રવ્યને ગુણને આશ્રય થયેલી છે. પંચાસી કાયમાં આશ્રય કીધું છે. વિકારનો આશ્રય એ છે, દ્રવ્યગુણ આશ્રય છે. ઠીક. આશ્રયનો અર્થ કે તેમાં તેનાથી થાય છે, એનાથી થાય છે, પરથી નહીં. હા હા, એ ગુણ દ્રવ્ય પોતે વિકાર પણ પ્રણમે છે અવસ્થામાં, તેથી તે વિકારનો આશ્રય દ્રવ્યને ગુણ છે. હા 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 હા, હવે આવી વાતો ક્યાં કોને સાંભળવી ને ક્યાં સાંભળવી ને હેલુંટ હતું સસુત નમવર્યંતાણ ચિંતન તીખુતું આયાણ પયાયણ ઈચ્છા મી પડી ગયું વિધિયા તસૂત્રી કર્ણ ડોગસ કર્મી બનતે નમો થોડું કરી પાઠ બોટા થઈ ગઈ સમાય જૂડમાં નથી સમાય સાંભળને. એ પાઠ બોલું છું એ હું જ બોલું છું એ માનતા મિથ્યા દ્રષ્ટિની છે. અને વિકર પૂછો છે અંદર પાઠ ન બોલવાનો વિકર પૂછ્યો છે. રાગ છે, એ રાગ એ તારા દ્રવ્યગુણને કારણે ઉત્પન્ન થયેલો છે. એ વિકાર છે, એ કઈ ફળને કારણે કર્મને કારણે. આ હા, એવું સ્વરૂપ છે. અહીં તો અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શેર એ કૂંચી છે. પછી એને ગમે ત્યાં લગાવો. પાંત્રીસ છે ને પાંત્રીયાના, હડાહત છે ને હડાહતાના, એમ આ તો સિદ્ધાંત છે બધા. આ દાખલા તો એના દ્રષ્ટાંતો છે. હે, હા, એ તો લાખો દ્રષ્ટાંતો પણ છે. પર્યાયો આયત વિશેષો જેમના લક્ષણ કહેવાના એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી તે પર્યાયો રચાયેલ હોવાથી દ્રવ્યને ગુણથી પર્યાય રચાય છે. પરદ્રવ્યને કારણે તે પર્યાય થાય છે. વિકારી થાય કે સંકિત પર્યાય થાય એ દર્શનનો ક્ષુક્ષમ થયો માટી સંકિત પર્યાય થાય છે એમ નથી. અને કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એ કર્મનો ચાર ગતિ કર્મનો નાશ થયો માટે થઈ છે એમ નથી. એ કેવળ જ્ઞાનની પર્યાય તે દ્રવ્યગુણે આશ્રય થાય છે. ભાષા તો હાબી છે પ્રભુ. હે, હા, વિષય કઠણ છે. પ્રભુ મેરે તુમ સબ વાતે પુરા આવ્યું તો ભજન. પ્રભુ મેરે તમ સબ વાતે પૂરા. હા, એ અમારે પૂનમચંદજી કહેતા કે પ્રીતમ શબ્દ વાપર્યો કે પૂનમચંદજી. પર ક્યાશ કહા કરે પ્રીતમ, तू कई बात है अधूरा प्रभु मेरे तुम सब बात है पूरा अनाथ विद्राग आत्मा सब बात है पूर्व से प्रभुरा पर की आश कहा करे प्रीतम हे वाला आत्मा हे प्रभु वालत तू छोड़ी ने परनी आशा क्या करे क्या तू अधूरो छो कोई बाते तू अधूरो छो प्रभु बदा गुणे तुम पूरो छो अरे आम केम दे हूँ जाने देव थी मिली जैसे गुरु थी मिली जैसे मंदिर माथी मिली जैसे भगवान की प्रतिमा ना दर्शन करवा थी मिली जैसे जात्रा करवाथी मिली जैसे रयादान थी मिली जी बदी मिथ्या ब्रह्म है रयादान ना परिणाम विकार है અને સમ્યક ના પરિણામ થી દરગુણ ને દરગુણ થી રચાય છે એ વિકાર થી રચાય છે એમ નથી અહીંયા હું છે કે નહીં ભાઈ ચમનભાઈ હા અમે પાઠ છે કે નહીં આ તો ભગવાન ની વાણી છે ગજબ વાત કરી છે શબ્દો થોડા પણ રસ નો પાર ન મળે ખાવાની પર્યાય પણ તારાથી થાય એમ છે નહી આ જીભ હલે એ હલે છે એ પર્યાય છે એ કોનાથી થઈ છે કે જીભના પરમાણુ અને ગુણ એના દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય હલે છે આત્મા જીભને હલાવે છે એને એક ને તત્વને બીજા તત્વને ભેળસેળ કર્યું મિથ્યા કર્યું આવું સરું છે હે પરની દયા પાડી શકું છું તો પરની અવસ્થા હું કરી શકું છું એને જીવતા રાખી શકું છું તો એ પર્યાય થઈ છે તેના દ્રવગુણ પર્યાયને કારણે ટકતો જીવ એને છે કારણ આ કે હું એની દયા પાડી શકું છું એની પર્યાય કરી શકું છું તો એણે પોતાની પર્યાયમાં એ પર્યાય કરી શકું છે એવી માનતા થઈ પણ એની પર્યાય એનાથી દ્રવગુણ પર્યાયથી થઈ છે જીવું ટકું એનું જીવવું રહ્યું એના દ્રવગુણથી રહ્યું છે આયુષ્ય ને હો એ શરીરમાં જે રહ્યો છે પોતાની યોગ્યતાની પર્યાયથી એ પર્યાયની ઉત્પત્તિનું કારણ દ્રવગુણ છે આયુષને કારણે નહીં કર્મને કારણે નહીં હા 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 ઉતરી જાય એવું છે બાપા તો હા અરે પ્રભુ તું કોણ છો ભાઈ તને ખબર નથી અરે પરમાણુ પણ કેવળો ને કેમ છે એની પર્યાયનો કરતા કોણ છે પ્રભુ તને ખબર નથી હા બીજો પરમાણુ એની પર્યાયને કરવડા કે છે ને ભાઈ પાંચ ગુણ બે ગુણે અધિક એમાં આ નાખે છે અંદર બે ગુણે અધિક પાંચ ગુણ વાળો પરમાણુ હોય ત્રણ ગુણ વાળો હોય તો પાંચ ગુણ કરી દે પ્રભુ એમ ના પાડે છે એ પાંચ ગુણની પરે પરિણામ છે પર્યાયથી તેના દ્રવગુણથી થઈ છે એ આમો પાંચ ગુણ વાળો છે માટે ત્યાં પાંચ ગુણ વાળો પર્યાય થઈ છે એમ નથી હા અરે આવું ક્યાં આંધળી આંધળું આવે છે અનાદિથી પાઠ બોલો નમોરિહંતાણ એ અવાજ નીકળે છે નમોરિહંતાણ એની પર્યાય છે નમો ભાષાની એ એના પરમાણુ ને પરમાણુના ગુણથી ઉત્પન્ન થયેલી ભાષા છે આત્મા નમોરિહંતાણ ની ભાષા કરી શકે નહીં ભાષા સમિતિ તો અંદરમાં રાગ મંદ કરવો અથવા ન કરવો એ સમિતિ છે સ્વરૂપમાં સાવધાની પર્યાયને રાખવી અને એ પર્યાયને દ્રવગુણથી ઉત્પન્ન કરી રાખવી એનું નામ ભાષા સમિતિ છે વાત તો બીજી છે બાપુ શું કહીએ, ક્યાં કેવું, આ અત્યારે તો બધું ગોટા ગોટે ગોટા ઉઠ્યા સંપ્રદાયમાં, તો ક્યાંય સજ વાત સાંભળવા મળવી મુશ્કેલ પડે છે. બાપુ શું કહીએ, આ પર્યાયની પર્યાય કેમ કોને કેવી, દ્રવ્ય કોને કેવું કીધું, ગુણ કોને કેવું કીધું, હવે પર્યાય કોને કેવી કેવી, આ એ પર્યાય અવસ્થા જે થાય છે પરમાણુમાં આત્મામાં, તે પર્યાયની ઉત્પત્તિનું કારણ તેનો દ્રવ્યને ગુણ છે. આ દ્રવ્યને ગુણથી તે પર્યાય રચાય છે, એ પર્યાયને તેનો દ્રવ્ય ગુણ તે પહોંચી વળાઈને પ્રાપ્ત કરે છે. બીજા દ્રવ્યથી તે પર્યાય થાય છે, મિથ્યા બ્રહ્મજ્ઞાનીની મિથ્યા માનતા છે, એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવ છે. ભલે એ ત્યાગી થયો હોય, સાધુ થયો હોય, પંચમાવર્તના પરિણામ કદાચિત અજ્ઞાન પણ એમાં કરતો હોય, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એ રાગના પરિણામ છે, માટે મને ચારિત્ર છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. ચારિત્રની પર્યાય છે તે દ્રવગુણને દ્રવગુણથી ઉત્પન્ન થાય છે. ચારિત્રની પર્યાય છે એ માવર્તના પરિણામ રાગ છે, એનાથી ઉત્પન્ન થતી નથી. હા 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 હા, કેટલું સમજ્યું છે. હે, આવું છે તો ત્રાણું ગાથા જ્ઞેય અધિકારની પહેલી ગાથા. દ્રવ્યાત્મક પણ છે, કોણ પર્યાય, પર્યાય એટલે અવસ્થા, દ્રવ્ય સ્વરૂપ પણ કહેવામાં આવે અને ગુણ સ્વરૂપ પણ કહેવાય, ગુણાત્મક પણ છે. હવે તેમાં અહીં સંયોગથી વાત કરી છે બધા. અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું કારણ દ્રવ્ય પર્યાય છે, જ્ઞાન સ્વીકાર. અનેક દ્રવ્ય સ્વરૂપ આત્મા અને પરમાણુ, અને પરમાણુ ને પરમાણુ, એ અનેક દ્રવ્ય સ્વરૂપ. અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું જ્ઞાન, એને દ્રવ્ય પર્યાય કહેવાય છે. આ તે કહેશે, તે દ્વિવિધ છે, એક સમાન જાતિ દ્રવ્ય પર્યાય, એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. આ હા, કેટલું યાદ રાખીને, એક એક વાતમાં ફેર. માણસ કહે નથી કેતા, આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો નમળે ને એક ત્રાંબિયાના તેર, એમ પરમાત્મા કહે છે. પ્રભુ તારી શ્રદ્ધા અને વસ્તુની શ્રદ્ધા અમે કહીએ છીએ, વાતે વાતે ફેર છે પ્રભુ. આ પાનું જે આ ઊંચું થાય છે જો, એ એની અવસ્થા છે. તો કે છે કે આંગળીથી ઊંચી થઈ નથી અવસ્થા, આમ ઊંચી થવાની અવસ્થાનું કરનાર એના દ્રવ્યને ગુણ છે. પરમાણુના દ્રવ્ય અને એના ગુણોથી એ પર્યાય આમ ઉત્પન્ન થઈ છે, આંગળીથી નહીં, આત્માથી નહીં. અરે રે રે, આવું બધું, આવું કે ઘણું કે કહેવું કે આવું કાઢ્યું ક્યાંથી, આવું તમે ભાઈ આખી સાંભળતા મળતા પછાડ્યું. હે, આખા ક્યાં પીડ્યું અહીં અત્યારનું છે, હોદગઢનું છે. આ તો અનાદિના ભગવાનની વાણી, અનાદિની ભગવાનનું કથન આ છે. એમાં અનેક દ્રવ્યાત્મક એકતાની જાણવો ને તે દ્રવ્ય પર્યાય, તે બે પ્રકાર છે. કઈ છે બે પ્રકાર વિશેષ કહેશે?